જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 17મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન કુંથુનાથ. રત્નો છોડી 14 પ્રભુજી રત્ન ત્રયને વરિયા, ચક્ર છોડી રાજતણુ પ્રભુ ધર્મચક્રને ધરિયા, કામદેવ રૂપ જડ સમજીને ચેતન રૂપને વરિયા, એવા જિનવર કુંથ પ્રભુજી દાસ હરીને ગમ્યા. હમણાં જ આપે હસ્તિનાપુરીના મહારાજા પંચમ ચક્રવર્તી અને 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું ઉત્તમ ચરિત્ર સાંભળ્યું. ત્યાર પછી 6ઠા ચક્રવર્તી અને 17મા તીર્થંકર ભગવાન કુંથુનાથ પણ એ જ હસ્તિનાપુરીમાં થયા. તેમનું મંગલ પુરાણ હવે આપ સાંભળશો. ભગવાન કુંથુનાથ પૂર્વભવ સિંહરથ રાજા. ભગવાન કુંથુનાથના પૂર્વભવમાં જંબુ વિદેની સુસીમા નગરીના રાજા હતા. સિંહરથ તેમનું નામ. તેઓ ધર્મના પરમ ઉપાસક હતા. વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવંતો સદાય વિચરે છે, તેથી તે પુણ્યવંત મહારાજા વારંવાર તીર્થંકર ભગવાનના સાક્ષાત દર્શન કરતા હતા, જીનવાણી સાંભળતા હતા અને મુનિઓને આહારદાન પણ દેતા હતા. તેઓ માત્ર આ વ્યવહાર ધર્મોમાં સંતુષ્ટ થઈ જતા ન હતા, રાગ વગરના આત્માના પરમાર્થ સ્વભાવને પણ તેઓ જાણતા હતા અને અવારનવાર તેની અનુભૂતિ પણ કરતા હતા. આ રીતે રાજવૈભવની વચ્ચે પણ સમ્યક દર્શન વડે ચૈતન્ય વૈભવને જાણનારા તે સિંહરથ રાજા મોક્ષ માર્ગી હતા. હવે તેમનો મોક્ષ અત્યંત નિકટ હતો. એક વખત તે મહારાજા રાજમહેલની આગાશીમાં આત્મચિંતન કરતા હતા અને વૈરાગ્ય ભાવનાઓ ભાવતા હતા. બરાબર એ જ વખતે આકાશમાં મોટો ઉલ્કાપાત થયો. ભયંકર અવાજ સાથે વીજળી પડી. એ ઉલ્કાપાત દેખીને તરત તે વૈરાગી રાજાએ વિચાર્યું, અરે આ ઝબકારો મને મોહનિંદમાંથી જગાડવા માટે જ છે. આ વીજળીનો ઝબકારો મને સંસાર ભોગોની અનિત્યતા જ બતાવી રહ્યો છે. જેમ આ વજ્ર જેવી વીજળીનો પ્રહાર પર્વતને તોડી નાખે છે, તેમ હું ચારિત્ર ધર્મના વજ્ર વડે મોહ પર્વતના ફૂરચા ઉડાડી દઈશ. આમ વિચારીને તે મહારાજા સિંહરથ વનમાં ગયા ને ત્યાં એક વિતરાગી ગુરુ પાસે જીન દીક્ષા લીધી. જેવું ચારિત્ર ભગવાન શાંતિનાથના જીવે મેઘરથના ભવમાં પાડ્યું હતું, તેવું જ ઉત્તમ ચારિત્ર આ કુંથુનાથના જીવે સિંહરથના ભવમાં પાડ્યું. દર્શન વિશુદ્ધિ વગેરે જેવી 16 ઉત્તમ ભાવનાઓ તે મેઘરથ મુનિરાજે ભાવી હતી, તેવી જ આ સિંહરથ મુનિરાજે ભાવી અને તેમની જેમ તીર્થંકર પ્રકૃતિ બાંધી. પછી ઉત્તમ આરાધના પૂર્વક સમાધિ મરણ કરીને તે સિંહરથ મુનિરાજ પણ સર્વાધ સિદ્ધિમાં ઉપજ્યા, કે જ્યાં શાંતિનાથ પ્રભુનો આત્મા પણ બિરાજમાન હતો. આ રીતે ભગવાન શાંતિનાથ અને કુંથુનાથ બંને તીર્થંકરોના આત્મા તે સર્વાધ સિદ્ધિમાં અસંખ્યાત વર્ષો સુધી સાથે રહ્યા. ત્યાં એ બંને ભાવિ તીર્થંકરો કેવી મજાની ચર્ચા કરતા હતા, તેનો સુંદર સ્વાદ નો નમૂનો મલ્લીનાથ પ્રભુના જીવનચરિત્રમાં તમે સાંભળ્યો છે. ભગવાન કુંથુનાથનો જીવ ભગવાન શાંતિનાથને અનુસરી રહ્યો હતો. શાંતિનાથના જીવે તીર્થંકર પ્રકૃતિ જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં બાંધી, તો આ કુંથુનાથ ભગવાને પણ તીર્થંકર પ્રકૃતિ ત્યાં જ બાંધી. શાંતિનાથ પ્રભુ સર્વાધ સિદ્ધિમાં ગયા, તો આ પણ સર્વાધ સિદ્ધિમાં જ ગયા. સર્વાધ સિદ્ધિમાંથી તેઓ હસ્તિનાપુરીમાં આવીને કામદેવ તથા ચક્રવર્તી થયા, તો આ પણ હસ્તિનાપુરીમાં જ આવીને કામદેવ તથા ચક્રવર્તી થયા. ધન્ય તીર્થંકર પરંપરા ને ધન્ય હસ્તિનાપુરી. હસ્તિનાપુરીમાં કુંથુનાથ અવતાર. જ્યારે કુંથુનાથના જીવને સર્વાધ સિદ્ધિમાં આયુના 6 માસ બાકી રહ્યા હતા, ત્યારે હસ્તિનાપુરીમાં મહારાજા શૂરસેન રાજ્ય કરતા હતા. તેમની મહારાણીનું નામ શ્રીકાંતા હતું. હસ્તિનાપુરીના મહિમાથી તો પ્રભુ શાંતિનાથના જમાનાથી જ આપણે પરિચિત છીએ, એટલે તેની શોભાનું વર્ણન ફરી નથી કહેતા. હા, ત્યાં ઉપરા ઉપરી ત્રણ તીર્થંકર 16, 17 અને 18 ને 4 ચક્રવર્તીઓ 4, 5, 6 અને 7 પાક્યા એ તેનું મહાન ગૌરવ છે. મહાપુરુષ પાંડવો પણ એ જ નગરીમાં ને એ જ તીર્થંકરોના વંશમાં થયા એવી તે નગરીમાં અષાઢ વદ દશમના દિવસે સર્વાધ સિદ્ધિમાંથી 17મા તીર્થંકરનો જીવ 16 મંગલ સ્વપ્નોના દર્શનપૂર્વક મહાદેવી શ્રીકાંતાની કુખમાં અવતર્યો. હસ્તિનાપુરીમાં રત્નવૃષ્ટિ, ઇન્દ્રનું આગમન વગેરે ભવ્ય પ્રસંગો ફરી બન્યા. વૈશાખ સુદ એકમે ભરત ક્ષેત્રના 17મા તીર્થંકરનો જન્મ થયો ને ઇન્દ્રોએ મેરુ ઉપર અભિષેકપૂર્વક મહાન જન્મ કલ્યાણક ઉત્સવ કર્યો. ઇન્દ્રે મહાન સ્તુતિપૂર્વક કહ્યું કે હે દેવ, આપ કંથવા જેવા સૂક્ષ્મજીવોની રક્ષાનો ઉપદેશ દેનારા છો, તેથી આપ કુંથુનાથ છો. પ્રભુના ચરણોમાં બકરાનું ચિહ્ન હતું. શાંતિનાથ પ્રભુએ પ્રવતાવેલું ધર્મશાસન અછિન્નપણે ચાલતું હતું. તેમાં અર્ધાપલ્ય બાદ પ્રભુ કુંથુનાથનો અવતાર થયો. તેમનું આયુ 95,000 વર્ષ હતું. રૂપમાં કામદેવ, વૈભવમાં ચક્રવર્તી અને ધર્મમાં તીર્થંકર એવી ત્રણ મહાન પદવીના તેઓ ધારક હતા. તેમનું જીવન પ્રભુ શાંતિનાથ જેવું જ હતું. જીવનનો ચોથો ભાગ એટલે કે 23,750 વર્ષ વીત્યા બાદ તેઓ હસ્તિનાપુરીના રાજા બન્યા. બીજો ચોથો ભાગ વીતતા તેમની જન્મતિથિના દિવસે વૈશાખ સુદ એકમે તેમના રાજભંડારમાં સુદર્શન ચક્ર ઉત્પન્ન થયું અને તેમને ચક્રવર્તી પદની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ. શાંતિનાથ ચક્રવર્તીની જેમ તેઓ પણ 6 ખંડમાં વિજય વિહાર કર્યો. ચક્રવર્તી પદે પ્રભુ કુંથુનાથ 23,750 વર્ષ સુધી રહ્યા. તે દરમિયાન તેઓ કાંઈ એકલા ચક્રવર્તી પદના વૈભવને જ નહોતા ભોગવતા, સાથે ચૈતન્ય વૈભવનો ભોગવટો પણ કરતા હતા. ચક્રવર્તી થયા પછી 23,750 વર્ષ પછીનો પ્રસંગ છે. એકવાર વૈશાખ સુદ એકમના રોજ તેમની જન્મતિથિનો દિવસ તેમજ ચક્રવર્તી પદની પ્રાપ્તિનો દિવસ ઉજવાઈ રહ્યો હતો. હસ્તિનાપુરીની શોભાનો ઠાઠમાઠ અદ્ભુત હતો. મહારાજા કુંથુનાથ ચક્રવર્તી પ્રસન્ન ચિત્તે તે શોભા નિહાળી રહ્યા હતા ને વિચાર કરતા હતા કે ક્યાં ચૈતન્યની અચિંત્ય શોભા ને ક્યાં આ ચક્રવર્તી પદની શોભા. એક શોભા તો આત્માનો ધર્મ છે ને બીજી શોભા તો કર્મથી થયેલી છે. ઊંડું ચિંતન કરતા તત્ક્ષણ તેમને ચાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવે સર્વાત સિદ્ધિમાં આથી પણ વિશેષ એવા અહમિન્દ્ર પદને પોતે ભોગવી ચૂક્યા છે તેનું સ્મરણ થયું. તત્ક્ષણ રાજભોગોથી તેમનું ચિત્ત વિરક્ત થયું. અરે, 6 ખંડ રાજ્યના વિષય ભોગોમાં શું આત્માનું જરા પણ સુખ છે? નહીં, કદી નહીં. બહારના વિષય ભોગોની સામગ્રીમાંથી કોઈ કાળે આત્માને સુખનો છાંટો પણ મળે તેમ નથી. સુખનો દરિયો અંદરમાં ભર્યો છે, તેમાં ઉપયોગને જોડવાથી તે શુદ્ધ ઉપયોગમાં જ પરમ સુખનો અનુભવ થાય છે. માટે હું પણ હવે મારા ઉપયોગને આ રાજવૈભવથી હટાવીને મારા ચૈતન્ય સમુદ્રમાં જોડીશ. મારા ચૈતન્ય તત્વનું સુખ મેં ચાખ્યું છે, તેમાં જ હવે હું લીન થઈશ. આજે જ વનમાં જઈને હું જીન દીક્ષા ધારણ કરીશ ને મોક્ષ સુખને પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે નિર્ણય કરીને મહારાજા કુંથુનાથ સંસારની અધ્રુવતા વગેરે 12 વૈરાગ્ય ભાવનાનું ચિંતન કરતા હતા. તે જ વખતે લોકાંતિક દેવોએ આવીને સ્તુતિપૂર્વક તેમની દીક્ષાનું અનુમોદન કર્યું. ઇન્દ્રો વિજયા નામની પાલખી લઈને આવ્યા. મહારાજા કુંથુનાથ 6 ખંડના રાજાને ક્ષણ માત્રમાં છોડીને વનમાં સિદ્ધાવ્યા ને સિદ્ધોને વંદન કરીને શુદ્ધ ઉપયોગી સાધુ બન્યા. તે વખતે પ્રભુએ ત્યાગ કરેલા 9 નિધાનને 14 રત્નો જાણે અનાથ થઈ ગયા હોય. ત્યારે મોહલક્ષ્મી તો સનાથ થઈને હવે હસી રહી હતી, કેમ કે પ્રભુ તેને અંગીકાર કરવા માટે આતુર હતા. આહા, ક્યાં ક્ષણ પહેલાનું ચક્રવર્તી પદ ને ક્યાં આ દિગંબર સાધુ દશા! એ નિષ્પરિગ્રહી વિતરાગી દશા જગતને પ્રસિદ્ધપણે દેખાડે છે કે હે જીવો, પરિગ્રહોમાં સુખ નથી, વિતરાગતામાં જ સુખ છે. સુખ બહારમાં નથી, અંદરમાં જ છે. ભગવાન કુંથુનાથની સાથે 1000 રાજાઓ પણ દીક્ષા લઈને સાધુ થયા. શાંતિનાથ પ્રભુએ પણ જન્મતિથિએ દીક્ષા લીધી હતી. પ્રભુ કુંથુનાથે પણ જન્મતિથિએ દીક્ષા લીધી. દીક્ષા પછી ત્રીજા દિવસે મુનિરાજ કુંથુનાથ હસ્તિનાપુરમાં પધાર્યા ત્યારે ધર્મમિત્ર નામના શ્રાવકે ઉત્તમ વિધિપૂર્વક તેમને પ્રથમ આહાર દાન કર્યું. શાંતિનાથ તીર્થંકરની જેમ તેઓ પણ મુનિ દશામાં 16 વર્ષ રહ્યા ને ભરતભૂમિમાં વિહાર કર્યો. ત્યારબાદ તેઓ પુનઃ હસ્તિનાપુરીના દીક્ષાવનમાં પધાર્યા ને ચૈત્રસુદ ત્રીજે શુકલ ધ્યાન વડે શપક શ્રેણીમાં આરૂઢ થઈને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તરત જ સમસ્ત ઇન્દ્રલોક આનંદથી ખળભળી ઉઠ્યો. દેવોએ આવીને પ્રભુના કેવળ જ્ઞાનનો ભવ્ય મહોત્સવ કર્યો ને સમોસરણની રચના કરી. તે સમોસરણ સભામાં સ્વયંભૂ વગેરે 35 ગંધરો હતા, 700 પૂર્વધારી મુનિવરો, 43,150 ઉપાધ્યાય શિક્ષકો, 2500 અવધિજ્ઞાની મુનિવરો, 5100 વિક્રિયા વૃદ્ધિધારક દેવો, 3300 મનોપર્ય જ્ઞાની, 2050 વાદ વિદ્યામાં પારંગત મુનિવરો હતા. તે ઉપરાંત 3200 સર્વજ્ઞ કેવડી ભગવંતો ત્યાં ગગનમાં બિરાજતા હતા ને કુલ 60,000 મુનિવરો હતા. 60,350 આરિકાઓ હતા, 2,00,000 આત્મજ્ઞાની શ્રાવકો ને 3,00,000 શ્રાવિકાઓ હતા. દેવો અને તિર્યંચોનો પણ પાર ન હતો. સિંહ અને બળદ જેવા પશુઓ પણ પશુભાવ છોડીને આત્મજ્ઞાન પામી જતા હતા ને સમ્યક્વાદી અપૂર્વ ચૈતન્ય ભાવ વડે મોક્ષ માર્ગી બની જતા હતા. પ્રભુ કુંથુનાથે 23,734 વર્ષ સુધી તીર્થંકરપણે વિચરીને ભરત ક્ષેત્રમાં ધર્મચક્ર ચલાવ્યું. પછી જ્યારે તેમનું આયુ માત્ર 1 માસ બાકી રહ્યું ત્યારે તેઓ સમ્યક શિખર પર પધાર્યા. વિહાર અને વાણી બંધ થયા ને પ્રભુ શાંતિનાથની જેમ જ પોતાના જન્મ તેમજ દીક્ષાના દિવસે જ વૈશાખ સુદ એકમના દિવસે જ તેઓ યોગ નિરોધ કરીને સિદ્ધપુરીમાં પધાર્યા. પ્રભુ પોતે અચિંત્ય જ્ઞાનના ધારક હતા અને તેઓ જે ટૂંકથી મોક્ષ પધાર્યા તે ટૂંકનું નામ પણ જ્ઞાનધર ટૂંક પડ્યું. કુંથુનાથ જીને રાજ કી જ્ઞાનધર ટૂંક હે જે, મનવચતન કર પૂજહુ શિખર સમેદ યજે. આ રીતે ભરત ક્ષેત્રના છઠ્ઠા ચક્રવર્તી અને 17મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનું જીવન ચરિત્ર પૂર્ણ થયું. આપણે આ તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્ર ઉપરથી એક વાત સમજવી જોઈએ. અરે જીવ, તું તીર્થંકરોનું જીવન તો જો. તેઓ ચક્રવર્તી પદની વિભૂતિને એક ક્ષણમાં છોડીને મોક્ષને સાધવા ચાલી નીકળ્યા. તું પણ આપણા તે ભગવંતોના જીવનને અનુસરીને આત્મસાધનામાં શૂરવીર થા. ખોટો સોચ ન કર્યા કર.